તારીખ 10/3/1984 ના દિવસે ચાલેલ તત્વચર્ચા.
અનુમોદના નો પ્રશ્ન વિચારવા દેવો. સમ્યક દ્રષ્ટિ એ સ્વભાવની દ્રષ્ટિ છે. સ્વભાવ છે એ ગુણ ભંડાર છે. એટલે સમ્યક દ્રષ્ટિને બીજી ભાષામાં ગુણની દ્રષ્ટિ કહી શકાય. સ્વભાવની દ્રષ્ટિ કહો કે સ્વભાવમાં રહેલા ગુણોની દ્રષ્ટિ કહો. ગુણ દ્રષ્ટિ દોષ દ્રષ્ટિથી વિરુદ્ધ છે. એટલે આત્માર્થી મુમુક્ષુ જેમ પોતાના દોષનો બચાવ ન કરે, તો જે પોતાના દોષનો બચાવ ન કરે એવો આત્માર્થી હોય એ બીજાના દોષનો કેમ બચાવ કરે? એટલે કોઈ પણ જીવ બીજો દોષ દોષિત હોય, દોષ કરતો હોય, તો આત્માર્થી એના દોષનો બચાવ ન કરે. અને જો કરે તો એને ગુણ દ્રષ્ટિનો વિષય પલટીને દોષ દ્રષ્ટિના માર્ગમાં એ આવી જાય. એનો દોષ, એના પોતાના દોષ તીવ્ર થવા લાગે. આવ્યો છે ગુણ પ્રગટ કરવાને, માર્ગે ચાલે દોષની દ્રષ્ટિ કેળવવાને. આ એક વિચારવા જેવો વિષય છે કે ગમે ત્યાં હા પડાય નહીં, ગમે ત્યાં સહી કરી દેવાય નહીં, ગમે ત્યાં ભળી જવાય નહીં, ગમે ત્યાં સાંભળવા બેસી જવાય નહીં, ગમે તેની અનુમોદના કે પ્રશંસા કે કોઈ વ્યક્તિગત બચાવ કરવાનો પ્રસંગ આવે ત્યારે એની નિર્દોષતા અને દોષનો પૂરો ખ્યાલ કરીને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રાખવો જોઈએ. નહીંતર અનુમોદના થઈ જાય. અનુમોદના થાય એટલે કરવું કરવાનું અનુમોદવું બધું એક ફળ થઈ જાય. એ ધર્માત્મા હોય તો ધર્મ, ધર્મને કોઈ નિંદે એવું પ્રસંગ લૌકિકમાં ઊભો થતો હોય તો એને દબાવે, એને ગુપ્ત રાખે. એનો બચાવ કરવો બીજી વાત છે, ગુપ્ત રાખવા બીજી વાત છે. એને પ્રસિદ્ધ ન કરે પોતે. ધર્મની નિંદા થાય એવો પ્રકાર જોઈને એને પ્રસિદ્ધ ન કરે. પણ એ દોષ નથી ને ગુણ છે, અથવા એનો વાંધો નહીં, એ તો કરે તો એમ થાય એમ હોય, છન્મસ છે, ફલાણું છે, ભીગણું છે, એ પ્રકાર ધર્માત્માને ના આવે. એ કહે તો એમ જ કે દોષ છે, પણ એ દોષ એની ભૂમિકાનો છે, ક્ષમ્ય છે, અને એ દોષ પણ ટાળી નાખવો જોઈએ. દોષને દોષ જાણે અને દોષને હે જાણે. દોષને દોષ જાણે તે દોષને હે જાણે, દોષને ઉપાદેય ન જાણે. ત્યારે ઓલામાં દોષની ઉપાદેયતા આવી જાય છે. મોટો ફરક છે એમાં, ઉપગુણમાં એમાં ઘણો ફરક છે. એ તો બધું વિચારાઈ ગયું છે બહુ. મંથન તો બહુ થયેલું છે. ઉપગ્રહ ઉપગ્રહણ જુદી વસ્તુ છે, એ તો સમ્યક દ્રષ્ટિને નિયમથી હોય છે. આઠ અંગમાં એનો મૂળ ગુણ છે. વાત્સલ્ય પ્રભાવના સાથે ઉપગ્રહણ એનો મૂળ અંગ છે. આઠ ગુણમાં આઠ અંગ નહીં, અંગભૂત જ છે એમ કહ્યું છે. મૂળ ગુણ હોવાથી એને દોષનો બચાવ કરવો એ તો સાવ જુદી વાત છે. એટલે સગા હોય, સંબંધી હોય, મિત્રતા હોય, કે પક્ષમાળા હોય, કે કાંઈ જોવાય નહીં આમાં. મારા પક્ષનો છે એમ ન જોવાય. દોષને દોષ જ કહે, ગુણને ગુણ જ કહે. એમાં એની તુલનાત્મક બુદ્ધિની પરીક્ષા છે કે દોષને દોષ સમજી શકે છે કે નહીં. દોષને દોષ સમજે તો એને ઉપાદેય કહે જ નહીં, એ જ કહે. છોડવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે જ નહીં એમ જ હોય, ગમે તેનો હોય એને આ સાથે પ્રશ્ન. ગુરુદેવ શ્રી કહેતા કે આ માર્ગમાં તો પક્ષા પક્ષી જેવો પ્રશ્ન જ ન હોય. અહીંયા તો એક જ વાત છે, પોતાના આત્માનું હિત કરવું, અને હિત થાય એવા નિમિત્તો પ્રત્યેનો ભોગવતો એનો સદવ્યવહાર. બસ આ સિવાય ત્રીજી વાત અહીંયા હોય કેમ શકે? બીજી વાત જ અહીંયા કેમ હોય શકે? બીજી વાત ને સ્થાન જ નથી. વિતરાગતાનો નિષેધ આવે છે કે અત્યારે દેવ, અત્યારે કાળ એવો છે કે વિતરાગતાથી ધર્મ ન થાય, અત્યારે રાગથી ધર્મ થાય. એવું ક્યાંય બને દુનિયામાં? એવું બની જ ન શકે. દેશકાળ અનુસાર ફેરફાર કરવાનો સિદ્ધાંત અનુસરે તો એ વાત ક્યાં જઈને ઊભી રહેશે એનું કોઈ મર્યાદા નહીં રહે, એની કોઈ મર્યાદા નહીં રહે. શ્વેતાંબર માં તો શિથિલાચાર બહુ હોય છે, ઘણો હોય છે. ત્યાં 3-4 વખત હાર લીએ છે, 4 વખત આહાર લીએ, સારામાં સારું એનો આહાર હોય, વાણિયાજી એને બગાડે છે. એનું મૃત્યુ કોઈ રીતે રહે નહીં કંટ્રોલમાં. છે પત્ર યાદ છે કેટલા? 400 ને મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિષ્ફળ હતી. સૌને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દિનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય, જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્ર્ય અવસ્થા હજી સુધી જગત વિદિત છે અને એ જ એમનું સબળ મહાત્મ છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને, શું કહેવાય છે, ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. રહસ્ય ભક્તિનો અર્થ નિષ્ફળ ભક્તિ. રહસ્ય ભક્તિનો અર્થ આત્માનું હિત થાય એવું રહસ્ય જેની અંદર રહ્યું છે તેવી ભક્તિ. એમ દાખલા તરીકે જીનેન્દ્ર પ્રત્યે ભક્તિ આવે છે તો ભક્ત કરનારે એમ ન ઈચ્છે કે મને આનું પુણ્ય બંધ થઈને આનું ફળ આવજો. એને વિતરાગતા પ્રત્યે અનુરાગ થયો છે, એમની પૂર્ણ વિતરાગતા પ્રત્યે, અને એવી વિતરાગતા જ મને પ્રાપ્ત કરવા માટે બહુમાન આવે છે. આ સિવાય બીજી કોઈ વાત ન હોય તો એમ થતાં એને પોતાનો વિતરાગ ભાવ, આવિર્ભાવ થવાનો એક અવકાશ ઊભો થાય, ભૂમિકા ઊભી થાય, એ ભક્તિનું રહસ્ય છે. જેમ કે કોઈ દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની વિમુખ થાય, વિરોધ કરે તો એને દર્શન મોહનું તીવ્ર બંધ પડે, મિથ્યાત્નો તીવ્ર બંધ પડે. તો કોઈ દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના ગુણોનો અનુરાગ કરે, અનુમોદન કરે તો એને દર્શન મોગળે, પ્રતિપક્ષ થઈ ગયો ને સામે. એક પક્ષથી દર્શન મોહ તીવ્ર થાય તો બીજા પક્ષથી દર્શન પ્રતિપક્ષથી દર્શન મોહ મંદ થાય. તો દર્શનમાં મંદ થાય ત્યારે એને વિતરાગતા પ્રગટ થવાની નજીકતા થાય. એવી જે એને અંદરમાં પરિસ્થિતિ ઊભી થાય એ આ ભક્તિનું રહસ્ય છે એમ કહેવું. અમારે તો આપણા સમાજમાં બહુ મોટો પ્રસંગ બની ગયો આ, કે જ્યારે ગુરુદેવના વચનો પ્રત્યે તાર ટપા લેવા સંખ્યાબંધ સેંકડો આવ્યા કે ગુરુદેવશ્રીની આ વાતની પ્રસિદ્ધિ તમે બંધ કરી દો. ખાસ કરીને ધન્ય અવતારનું નામથી જ આવતા હતા કે ધન્ય અવતારનું પ્રકાશન બંધ કરો, એ આગમ વિરુદ્ધ છે અને તત્વ વિરુદ્ધ છે અને ગુરુદેવની ઇજ્જત જશે. જો તમે આવું પ્રસિદ્ધિ કરશો તો ગુરુદેવની આબરૂ ચાલી જશે. જગતમાં ગુરુદેવની આબરૂ નહીં રહે. ગુરુદેવની આબરૂ તમે ખોવા ઊભા થયા છો, આ તમે શું કરો? ત્યારે અમે એમ કહ્યું કે ધર્માત્માની ગુણ પ્રશંસા કરવી એ જ્ઞાની કરે છે, પણ મુમુક્ષુએ તો કેટલી કરવી એ હજી તમે એનું એની રહસ્ય ભક્તિનું રહસ્ય શું છે એ સમજાયું નથી. એ આ ભક્તિ રહસ્ય ભક્તિની વાત છે. એમાં દર્શનમાં સત્પુરુષ જ્ઞાનીના ગુણ પ્રત્યે એની ભક્તિમાંથી જોડાય તો એને દર્શનમાં મંદ થાય. દર્શનમાં એનો મંદ થાય તો એ સમ્યક બને, નજીક થઈ શકે. નહીંતર તો સીધો પ્રશ્ન છે કે જીવને જ્ઞાનનો ઉઘાડ છે અને આત્મા સંભળાવનાર જ્ઞાની તીર્થંકર જેવા ગુરુ મળે છે તો એને આત્મા કેમ ભાસતો નથી અંદરમાં? એવું આત્મા કે છે તારો આત્મા જ્ઞાનાનંદ નિર્મળાનંદ પરમેશ્વર સ્વરૂપે છે, કેમ પોતાને પોતાનો પરમેશ્વર ભાસતો નથી? ઉઘાડમાં તો બધું ભાસે છે અને અંદરમાં કેમ ભાસતું નથી? એમાં શું આડું છે? કે એમાં દર્શનમાં આડો છે. દર્શન મોહને લઈને જ્ઞાનમાં પોતાનું સ્વરૂપની સૂઝ આવતી નથી. એ દર્શન મોહની શક્તિ તોડવા માટેના બધા ઉપાયો છે. એમાં આ એક ઉપાય છે કે ગુણની ભક્તિ કરવી, દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની ભક્તિ કરવી. કેમ કે ગુણ ગુણે વિના રહેતો નથી, ધર્મ ધર્મે વિના રહેતો નથી. એકલો ધર્મ ક્યાંય મળતો નથી, એકલો ગુણ ક્યાંય મળતો નથી પદાર્થ વિના. તો એની જે ભક્તિ છે એની અંદર આ રહસ્ય છે, એને રહસ્ય ભક્તિ કહેવામાં આવે છે. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્ફળ નહીં હો અથવા નિષ્ફળ નહીં થાવ ત્યાં સુધી વિટમણા છે, ત્યાં સુધી કોઈ રીતે તમને લાભ અમારાથી પણ નહીં થાય એમ કેવું છે. સુભાગભાઈ લલ્લુભાઈ, હે સુભાગભાઈ ઉપર તો સુભાગભાઈની સ્થિતિ જરા નબળી વધારે હતી અને એમને એમ ઈચ્છા થતી હતી કે કાંઈ શ્રીમદજીના થી કાંઈક લાભ થઈ જાય તો આર્થિક સ્થિતિની ચિંતા મટે. તો એ બહુ ભયંકર દોષ છે. સત્પુરુષથી કે દેવગુરુ શાસ્ત્રથી કોઈ પણ સંયોગિક લાભ, કોઈ પણ સંયોગિક અપેક્ષા રાખવી એ દર્શન મોહને તીવ્રપણે બાંધવાનું નિમિત્ત કારણ વિપરિણામ થાય છે. એના આત્માને બહુ મોટું નુકસાન છે. એમ જોયું કે તમે હજારો વાત લખો પણ તમે અમારા બાબતમાં પણ નિષ્ફળ નહીં હો કે નિષ્ફળ નહીં થાવ ત્યાં સુધી તમને વિતમણા ઘણી છે. આ તો કાંઈ નથી, આર્થિક સ્થિતિ નબળી છે એ તો કાંઈ નથી, દર્શન મોહની વિતમણા ઘણી છે. આશા રાખીને પછી આશા તોડી, આશા રાખી આશા તોડી પાછી રાખીને નથી થઈ રહ્યા. એનો ઉપદેશ માન્યો, એમની સલાહ ને માર્ગદર્શન ને અનુસર્યા પછી દોષ હતો, પણ સમાગમ હતો તો દોષ તૂટ્યો. સત્સંગ હતો તો એનો દોષ તૂટ્યો, નહીં તો કોણ કે એમનો આ દોષ છે? સત્સંગ વગર કે કોણ એમને કે આ તમે નિષ્ફળ નહીં થાવ? એમનું નજીકનું પાત્ર છે, પ્રિય પાત્ર છે, એમના પ્રતિ બહુમાનથી પત્રો લખે છે, પણ દોષ બતાવવામાં એ કાંઈ પક્ષ નથી કરતા કે આ મારી પ્રશંસા કરે છે, મને વળગે છે, માટે એનો દોષ મારે બચાવવો એવું ન હોય. સત્પુરુષ ને તો લોકો વળગે છે, તો એને વળગો આવે માટે એને વળગનાર નો દોષ નો એ બચાવ કરે એમ ના હોય શકે. દોષો તો દોષ જ કે એમ તો નહીં થવું જોઈએ, એમ તો નહીં થવું. ગુણ ને ગુણ કહે દોષ, ગુણ દોષ ને અંદર ન્યાય તોડવાની દ્રષ્ટિ સત્પુરુષ ને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કરતા વધારે સારી હોય છે, વધારે ઉચ્ચ કોટી હોય છે, વધારે શુદ્ધ હોય છે, તીક્ષ્ણ હોય છે, સૂક્ષ્મ હોય છે, એટલું બધું એ વિષયમાં ચોખ્ખો હોય છે. કેમ કે અંદરમાં નિર્દોષ પરમાત્મા જોયો છે, એ સિદ્ધિની સાથે ચેલી થાય છે. એક રાગના કણને પોતાના રાગના કણને દોષ સમજે છે, બીજાના દોષનો ક્યાં બચાવ કરો, પ્રશ્ન નથી રહેતો. અહીંયા તો એમ લીધું છે, મને દાખલો આપ્યો છે સુભાષભાઈને, કે ભાઈ આ કબીર છે, નરસિંહ મહેતા છે, એ પણ તમારી જેમ એમ કે દરિદ્રી હતા, બહારમાં નિર્ધન હતા, અને એ લૌકિક ઈશ્વરની ભક્તિમાં તો મુખ્ય તત્વજી છે, જગતમાં જેને ઈશ્વર કરતા માન્યો છે એ તો ભગવાન પાસે માગવા માટે જ ભક્તિ કરે છે, પણ એ માર્ગની અંદર પણ નિષ્પ્રહ જીવો થયા છે, એ આ મહાત્મા કબીર અને નરસિંહ મહેતા છે. એને ભગવાન પાસે કદી માગ્યું નથી, તમે મારી દરિદ્ર મારી દરિદ્રતા મટાડજો. પરચાની વાત આવે છે નરસિંહ મહેતાની, કુંવરબાઈનું મામેરું પૂર્યું, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, સામળા ગીરધારી, હે, સામળદાસ નો વિવાહ કરી દીધો દીકરાનો. ઓકે, એવી જો કોઈ વાત આવે છે તો એ ભક્તની ઈચ્છાને ઉપર વટ જઈને કર્યું છે, જેણે કર્યું છે એને, એણે નથી ઈચ્છ્યું, એ ચોખ્ખા હતા એમ કે નિષ્ફળ હતા. તો કે અન્યમતમાં આવા નિષ્ફળ થઈ શકે છે ભક્તો, અને તમે જૈન થઈને નિષ્ફળ નથી રહેતા એમ કેમ છે? શું અન્યમતમાં આવા હોય છે નિષ્ફળ ભક્તો, તો તમે જૈન થઈને નિષ્ફળ નથી રહી શકતા, તમારો માર્ગ તો એથી ઉચ્ચ કોટ કેમ કેમ? હે, સુભાગભાઈ લખશ મા, જોઈ લીધું, જોઈ લીધું પાછું સુભાગભાઈ ને લખશે, લખશે 30-31 પે સુભાગભાઈ ને. પરસ્પર સમાગમ 225 છે. બોલો. નહીં, મારામાં 225 છે. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે ભરભક્તિની છેવટની હદ છે, એવી એ જ લઈ હોવી રહેવી તે પરાભક્તિ છે. હવે એમાં શું છે કે આ વિષય પરાભક્તિનો ચાલ્યો છે વેદાંતની અંદર, હિન્દુ સંપ્રદાયની અંદર ભક્તિ અને પરાભક્તિ. પરાભક્તિ એટલે ઉત્કૃષ્ટ ભક્તિ, છેવટની હદની ભક્તિ, ભક્તિની છેલ્લી મર્યાદા. તો એમાં શું છે કે એને પરમાત્મા, અન્ય દેવને પરમાત્મા માને છે, ને એની ભક્તિ કરતાં કરતાં એમાં જાણે પોતે લીન થઈ જાય છે, શું, અને ભક્તિનો ભાવ પણ પછી રહેતો નથી, હં, પોતે પરમાત્મામય થઈ જાય છે. એવી એક કલ્પના કરવામાં આવે છે, એવી ત્યાં એક કલ્પના છે. અને ત્યાં એને દૃષ્ટાંત દીધું છે ગોપાંગનાઓનું, કે શ્રીકૃષ્ણ પ્રત્યે ગોપાંગનાઓની એવી ભક્તિ હતી. તો એમ કે પરમાત્મા છે એ તો નિરંજન અને નિરાકાર છે, તો કે નિરંજન અને નિરાકાર ચિંતવાથી એવી ભક્તિની લય ઉત્પન્ન નથી થતી, એટલે ત્યાં પણ મૂર્તિની સ્થાપના કરે છે કે આ ચતુર્ભુજધારી ફલાણા ફલાણા ભગવાન આમ તેમ, એવી રીતે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેવધારી પરમાત્મા, તે પરમ ભક્તિનું કારણ છે. કે કોઈ જો મૂર્તિ હોય, દેહધારી હોય, તો એ પરાભક્તિનું કારણ છે. કેમ કે એને અહીંયા કલ્પનાની ને કંઈક આકાર મળે છે એની કલ્પનાને. તે જ્ઞાની પુરુષના સર્વ ચારિત્રમાં એક ભાવને લક્ષ્ય વાથી તેના હૃદયમાં બિરાજાર પરમાન પરમાત્માનો એક ભાવ છે અને એ જ પરાપક્તિ. હવે એ દ્રષ્ટાંતે એમણે સિદ્ધાંત ઉમેર્યો કે હવે જો તારે પરમાત્માનો ભેટો કરવો હોય તો જ્ઞાનીના હૃદયમાં એક પરમાત્મા બેઠા છે, એનું સંધાન, એનું જ્ઞાન, એનું આચરણ, એના સર્વગુણો એક અંદરમાં બિરાજમાન પરમ તત્વ ઉપર લક્ષિત થયેલા છે, એ જ જ્ઞાનીનું હૃદય છે. તો તું જ્ઞાનીને ઓળખવા હોય તો એ એ ક્યાં વળગેલા છે, કયા પરમ તત્વને વળગેલા છે એ પરમાત્માને ઓળખ. જ્ઞાનાના જ્ઞાનીના નિમિત્તે તું એ ઓળખ. શું પોતાને જ્ઞાની પ્રત્યે એટલી ભક્તિ આવશે, ગુણની સાચી ભક્તિ તને ઉત્પન્ન થશે, જ્ઞાનીનું સ્વરૂપ તને ઓળખાશે, ગુણની સાચી ભક્તિ તને ઉત્પન્ન થશે. અને પછી તને એમ લક્ષ્ય કરે આ જ્ઞાનીને ઓળખતા તો મને પરમાત્મા ઓળખાણો. તો નિશ્ચયથી ભલે મારો પરમાત્મા મારી અંદર છે પણ વ્યવહારે તો આ જ મારો પરમાત્મા છે કે જેને મને પરમાત્મા દેખાડ્યો, જેના નિમિત્તે મેં પરમાત્માને જોયો. એટલે પછી એના પ્રત્યે લખ્યું છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેને ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય. કેવા? સર્વ પ્રકારે પૂરી ભક્તિ, અનંત ભક્તિ, અત્યંત ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્મા તેની તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડીને પરાભક્તિના અંત સુધી નવધા ભક્તિ લીધી છે. એને અર્ઘ ચડાવે, આરતી કરે, એની પૂજા કરે, એની નવધા ભક્તિ કરે, બધું સંમત છે. આ તો શ્રીમદજીએ કહ્યું, સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષાની અંદર નવધા ભક્તિ લીધી છે. ચતુર્થ ગુણ સ્થાનધારી, પંચમ ગુણ સ્થાનધારી અને મુનિ ત્રણેયની લીધી છે. મૂળ ગાથા છે 360 અને 361 નંબરની મૂળ ગાથા છે. નહીંતર આવી વાત આવે ત્યારે લોકો શું કહે છે, એ તો ભાવભક્તિની વાત છે, દ્રવ્ય કાંઈ ન કરાય, અર્ઘ ન ચડાવાય, આરતી ન ઉતારાય, એ તો દેવગુરુ શાસ્ત્ર સામાન્ય માણસોને ફિટ બેસી જાય છે. હે, ભૂમિકા જોવી, ભૂમિકા જોઈએ, ભૂમિકા જોવી જોઈએ. એમ કે મુનિ નથી, એમ કે સર્વજ્ઞ નથી થયા હજી. ભાઈ શાસ્ત્રમાં આચાર્યોએ કીધું છે કે નવધા ભક્તિ કરવી નહીં. 360 ને 361 ની ગાથા મળી છે. આમાં નથી નાખી હજી, દર્શન મૂલો ધર્મમાં નથી રાખી, હજી કેટલીક વાત રિઝર્વ રાખી છે, હાથમાં રાખી છે કેટલીક વાત, બીજી ઘણી વાતો એમાં મૂકી દે છે. આ વાત હજી કારણસર રાખી છે. પણ એ તો દિગંબર આચાર્યો છે. સ્વામી કાર્તિક એટલે કુંદકુંડાચાર્યના મુખના, એ પહેલા ના થઈ ગયા, એ પહેલા થયા, પછી કુંદકુંડાચાર્ય સમર્થ આચાર્ય, એમણે એ વાત નાખી. એક જ અભિપ્રાય હોય પછી 100 વર્ષ કે 1000 વર્ષ કાંઈ કાંઈ પણ જ્ઞાની પુરુષ પરમાત્માની ભક્તિ નમસ્કાર આદિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ્ય છે. હું કહું છું એમ નહીં, આ ભગવાનના શાસ્ત્ર પણ આમ કહે છે. તમે વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય એ કહે છે, અમે તો વાંચ્યા છે. શું કહેનાર એમ કહે છે કે અમે વાંચ્યા છે એ શાસ્ત્ર, પૂછે કાર્તિકનું પરીક્ષા જોઈ ગયેલા છે, એમને તો ખબર છે કે શાસ્ત્રમાં આ વાત છે. જોકે એમના આત્માથીમાંથી ઉગે એ શાસ્ત્ર જ ગણાય, બીજું ના ગણાય કાંઈ. શું પણ એ તો કંઈક શાસ્ત્ર લક્ષ્ય પણ આ છે, શાસ્ત્રમાં આ વાત છે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ માને જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિરૂપ હોય છે કે થાય છે. આ વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઘણા ભેદ એટલે ભેદ પ્રભેદ પ્રકાશિત કરી અને એ લક્ષ્યની પ્રશંસા કરી છે. અધિક શું કહેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્રમાં નમો અરિયંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને એ જ ભક્તિનું નિદાન છે. આ વિષયનો છેડો મારી દીધો છે, નિદાન કરીને ટોટલ માર્યો છે. નિદાન શબ્દ વાંચ્યો એટલે કે મેટર એન્ડ, હવે આને આગળ કોઈ વાત કરવાની જરૂર નથી, અહીંયા વાત પૂરી થઈ જાય છે. નમો અરિયંતાણમ અનાદિ મહામંત્ર છે, કોઈનો રચેલો નથી હેતુપૂર્વક કે આ કાળક્રમે કાંઈક આને મૂકી દઈએ, અરિયંતને આગળ ને સિદ્ધને પાછળ. એની અંદર રહસ્ય છે અને એ રહસ્ય ભક્તિ, ભક્તિનું રહસ્ય છે એમ કહેવું છે. નમો અરિયંતાણમાં પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે એમ પંચપરમેષ્ટિ મંત્ર સિદ્ધિ વાત કરે છે. જો પંચપરમેષ્ટિ મંત્રનું રહસ્ય તને સમજવું હોય તો એમાંથી આ જ રહસ્ય નીકળે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ. કોઈ એમ કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એવું શું કરવા નાખે છે? એનાથી ઊંચા ગુણસ્થાન વાળા પહેલા સર્વજ્ઞદેવ, પ્રથમ સર્વજ્ઞદેવની ભક્તિ, પછી ગુરુની ભક્તિ, પછી જ્ઞાનીની ભક્તિ એમ કેમ લેતા નથી? તો કે એ તો તને સમજાવ્યું કે સિદ્ધ ભગવાનને પાછળ રાખ્યા, તો આનું રહસ્ય બહુ પ્રેક્ટિકલ વાત છે કે કરોડપતિ કાંઈ ન દે અને હજારપતિ દે અને પોતે કરોડપતિ થાય તો હજાર કરોડપતિ કરતા હજારપતિ મોટો, તો પ્રેક્ટિકલ વાત છે. એમ જ્ઞાની પુરુષનો યોગ છે એ સુલભ છે, સર્વજ્ઞનો યોગ એટલો સુલભ નથી. જેમ કોઈ માણસ પિત્તળનું વાસણ લઈ શકે પણ સોનાના વાસણ ખરીદવા હોય તો, અને હીરાના દાગીના ખરીદવા હોય તો ભાઈ વધારે એટલું પુણ્ય જોઈએ, એટલા પૈસા જોઈએ. એમ જ્ઞાની પુરુષનો ભેટો થવાના પુણ્ય હોય છે, સર્વજ્ઞનો ભેટો થવાના પુણ્ય એટલા ચાલા સસ્તા નથી. આ કાળમાં જુઓ ગમે એટલા ભલે ભાવલિંગી સંત કુંકુંડાચાર્ય જેવા થયા 500 વર્ષે, સર્વજ્ઞનો વિરહ થયેલો એમને કે અરે મારે 500 વર્ષનું છીટું પડ્યું, આ તો શું કહેવાય. પોતાની યોગ્યતા એટલે આ કાળની ઉત્કૃષ્ટ યોગ્યતા કહી શકાય એવી કુંકુંડાચાર્યની યોગ્યતા હતી, પણ પૂર્ણતા સર્વજ્ઞનો વિરહનો દુઃખ થયો તો કુદરતી લબ્ધિ થઈ અને ગયા સિમંદર ભગવાન. પણ એ તો 8 દિવસ ફોર ધ ટાઈમ બિઈંગ લિમિટેડ, 8 દિવસ પૂનમાં કેટલા આવ્યા? લબ્ધિ થઈ તો 8 દિવસ ભાગે આવ્યા, બાકી વિરહમાં રહેવું પડે. એ તો ઊંચા પૂનવાળાનું કામ છે, આ સુલભ વસ્તુ છે. બીજું કે એમની વાણી ખરશે ત્યારે તારા પ્રશ્નનો જવાબ મળશે. છદ્મસ્ત જેટલી સુલભતા નથી. આ તો ટૂધી તો પોઈન્ટ તો પૂછ કે હું અહીંયા અટકો છું, મને આ મૂંઝવણ છે અંદરમાં, મને આ માર્ગ હૂતતો નથી, અહીં સુધી તો હૂજે છે પછી આગળ હૂતતું નથી, તો એ તને હાથ પકડીને અંદર ઉતારી દેશે કે આ તમને ડૂબકી મારવી છે કે લે મારે આ રીતે ડૂબકી. એ સર્વ સુલભ છે, યોગ્યતા હોય જ્ઞાની પાસે એ સુલભતા છે. સુભાગભાઈને લઈ ગયા છે ઈડરી, સુભાગભાઈને ઈડર લઈ ગયા છે છેલ્લે, અને ત્યાં એને છેલ્લી હદની વાત કરી દીધી છે. ત્યાર પછી એ આવ્યા અનુભવ કર્યો છે, એનો પત્રો જોયા, મવાણિયા ગયા હતા, સુભાગભાઈના લખેલા પત્રો જોયા, અને છેલ્લે એક પત્ર મળે છે કે આજે આટલા વાગે દેહ ને આત્મા ફટ દઈને જુદા થઈ ગયા છે, અને આપની કૃપાથી હવે દેહ ને આત્મા પ્રગટ ભિન્ન ભાસે છે, ભિન્ન કરવા પડતા નથી, ભિન્ન જ રહે છે. દશા થઈ ગઈ હતી, શારીરિક સ્થિતિ, વૃદ્ધાવસ્થા, માંદગી, અશક્તિ બધું હતું, પણ અંદરમાં નવી શક્તિ પ્રગટી, બધા નિમિત્તો પડ્યા રહ્યા. એવી યોગ્યતા પાકી તો એને છેલ્લું રહસ્યમય જ્ઞાન જેને કહીએ એ જ્ઞાનને આપી દીધું, આ રહસ્ય છે, આ વાતનું રહસ્ય અહીંયા છે. એને એને એની ભક્તિ અનહદ પ્રગટી. છેલ્લા 6-8 મહિના એટલી એને દર્શનની એમની એક ભાવના ઉત્પન્ન થઈ હતી કે છેલ્લે એમણે એક આગળ લખ્યો કે હવે જો તમારા દર્શન નહીં થાય તો હું ટકી નહીં શકું, કદાચ તમારા દર્શનના આઘાતમાં, નહીં દર્શન નહીં મળવાના આઘાતમાં મારા પ્રાણ છૂટી જશે. એટલી બધી એને વિરમ વેદના જ્યારે ઉત્પન્ન થઈ ત્યાં સુધી ખેંચ્યા. પોતે ગમાણ્યા હતા, સાહેબ આવું છું આવું છું, 8 અઠવાડિયાની 15 દિનની 2 અઠવાડિયાની મુદત જ નાખી ગયા, મુદત જ નાખી ગયા, મુદત નાખી ગયા. જોયું કે આની તરસ વધે છે ઘટે છે, અને તરસ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ. એમ કહ્યું કે હવે આ તરસ એવી વધી છે કે હવે નહીં જીવ્યું, હવે આ તરસ પ્રાણ છૂટી જાય એવી તરસ છે. પછી પોતે આવ્યા આવ્યા તો કે હાલો હવે ઈડર જવું છે. છોકરાઓ કે પણ આ બાપાજીની તબિયત તો જુઓ, કે મને ખબર પડે છે કે પણ અશક્તિ કેટલી બધી છે. આ કઈ કારના બસના સાધનો નહોતા. છોકરાઓને તો શરીરનું હોય એટલે એમ કે બાપાજીને તબિયત શક્તિ ઘણી છે, અને તમે ક્યાં અત્યારે ઈડર લઈ જાઓ, કે તમારું કામ નથી, હું કરું છું એમ કહ્યું. લઈ ગયા ઈડર, ઈડર રોકાણા 2-4 દિવસ 7 દિવસ થોડુંક રોકાણા છે, પછી લઈ આવ્યા છે. એનો નાનો ભાવનો એનો છેડો ફાટી ગયો. એની ભક્તિ ની પાછળનો રહસ્ય આ છે એમ કહેવાય. પરમાત્માની ભક્તિ હોય એવા પુરુષને કઠણાઈ ન હોય એવું બને નહીં, એને કઠણાઈ જ હોય. શું? અને જો એને કઠણાઈ ન હોય તો એ સમજવું કે એને પરમાત્માની હજી ખરી ભક્તિ નથી. શું? અથવા ઈરાદાપૂર્વક પરમાત્માએ હજી એને પોતાએ આવવાને બદલે પોતાની માયાને મોકલી છે એમ સમજવું.